આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા નગરમાં 25 ઈ બસોને લીલી ઝંડી આપી 1200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે. સાયપ્રસ યુરોપીયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરારના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો. આઈસીસી મહિલા એક દિવસીય વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 339 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. એકતાનગર પહોંચ્યા પછી પ્રધાનમંત્રીએ એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે 25 ઈ બસને લીલી ઝંડી આપી. હાલમાં એકતાનગરમાં 30 ઈ બસ પહેલેથી ચાલી રહી છે, તેથી હવે કુલ 55 ઈ બસ પ્રવાસીઓની સેવામાં કાર્યરત રહેશે. આ બધી ઈ બસ પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવાઓ પૂરી પાડે છે, જે એકતાનગરમાં મુસાફરીને વધુ આરામ દાયક અને પર્યાવરણને અનુકૂળ બનાવે છે. પ્રધાનમંત્રી થોડા સમયમાં એકતાનગર ખાતે 1140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એકતાનગર વિસ્તારમાં પ્રવાસન અને ટકાઉપણું વધારવાનો છે. પ્રધાનમંત્રી રાજપીપળામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી અને ગરૂડેશ્વર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે. તેઓ ભારતના રોયલ કિંગડમ્સના સંગ્રહાલય અને રમતગમત સંકુલ જેવા મહત્વપૂર્ણ પરિયોજનાનો શિલાન્યાસ પણ કરશે. આ પહેલો આદિવાસી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ટકાઉ પર્યટન, હરિત પરિવહન અને સ્માર્ટ આંતરમાળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે યોજાનાર મૂવિંગ પરેડનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ શ્રી મોદી આરમ 7.0 અંતર્ગત સોમા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે બંને પક્ષો આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ભારતીય પક્ષ રશિયન તેલ કંપનીઓ પર તાજેતરના અમેરિકી પ્રતિબંધોને અસર પર અભ્યાસ કરી રહ્યો છે. ભારત પોતાના નિર્ણયમાં એક વૈશ્વિક બજારની વિકસતી પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેશે.
જ્યાં તક અમેરિકી સેન્કશન્સ કા સવાલ હૈ જો ઉન્હોને રશિયન કંપનીઝ કે ઉપર લગાયા હૈ, ઇસકો હમ લોગ અભી કિસ પ્રકાર સે હમારે ઉપર ઉસકી ઇમ્પેક્ટ હોગી, ઇસ બાત કો હમ લોગ અભી ઉસકી અધ્યયન કર રહે હૈ. બાજાર મે જો ડાયનેમિક્સ હૈ, જો ઉથલ પુથલ હૈ, ઉસકો લેતે હુએ હમ આગે બઢતે હૈ, ઓર હમારા જો ખુદ ઇંધન ખરીદને કા જો સોર્સિંગ કા જો અપ્રોચ હૈ, ઉસમે જો હમારે લોગ હૈ જિનકો ઇંધન દેના હૈ ઓર સસ્તે દામ પે મુહૈયા કરાના હૈ, એસે દામ પે મુહૈયા કરાના હૈ કી ઉનકી જરૂરતે ઉનકો મિલ સકે, યે હમારે જો 140 કરોડ લોગ ઉનકે જરૂરતોં કો દેખતે હુએ લિયા જાતા.
પાકિસ્તાન અફઘાનિસ્તાન તણાવ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પ્રત્યે નારાજ છે. પાકિસ્તાન સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પોતાનો અધિકાર માને છે. ભારત અફઘાનિસ્તાનની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે પ્રતિબદ્ધ છે. સાયપ્રસ યુરોપીયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરાર એફટીએના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ ખાતે સપ્રુ હાઉસ વ્યાખ્યાનને સંબોધતા સાયપ્રસના વિદેશમંત્રી કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસે જણાવ્યું હતું કે આ કરારના સફળ નિષ્કર્ષથી ફક્ત યુરોપીયન સંઘ ભારત સંબંધો જ મજબૂત બનશે નહીં, પરંતુ ભારત અને તમામ યુરોપીયન દેશો માટે પુષ્કળ આર્થિક તકો પણ ખુલશે. તેમણે જણાવ્યું હતું કે આજે ભારત વધુને વધુ બહુપક્ષીય વિશ્વમાં અગ્રણી ભૂમિકા ધરાવે છે, તેથી સાયપ્રસ ભારતને માત્ર એક જૂના મિત્ર તરીકે જ નહીં પરંતુ ભવિષ્યના સહયોગ માટે ભાગીદાર તરીકે પણ જુએ છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો છે. સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ અને મહાગઠબંધનના નેતાઓ પણ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મુઝફ્ફરપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. તેમણે જણાવ્યું કે એનડીએ સરકારમાં બિહારમાં શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સિંચાઈ ક્ષેત્રોમાં પૂરતી તકો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
બિહાર કા ગૌરવ ઓર બઢાના, બિહાર કી મીઠી બોલી, બિહાર કી સંસ્કૃતિ ઇસે દુનિયા કે કોને કોને મે લે જાના, બિહાર કા વિકાસ કરના એનડીએ ભાજપા કી યે સબસે બડી પ્રાથમિકતા હૈ. आज विकसित भारत बनाने के लिए भी बिहार का विकसित होना बहुत जरूरी है।
आ समाचार आप आकाशवाणी पर थी सांभी रहा छो। आ समाचार नु जीवंत प्रसारण आप अमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/gu अने अमारा एक्स हैंडल AIR_ABAD ने फॉलो करशो। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત એક મુખ્ય દરિયાઈ કેન્દ્ર બનવા માટે તૈયાર છે। ભારત કનેક્ટિવિટી, મૂલ્યવર્ધિત સેવાઓ, હરિત શિપિંગ પહેલ અને ઉદ્યોગ મૈત્રીપૂર્ણ નીતિ માળખું પણ પ્રદાન કરશે। સોશિયલ મીડિયા પર દરિયાઈ રોકાણ માટે ભારતના અગ્રણી સ્થળ તરીકે ઉભરી આવવા અંગેના પોતાના વિચારો શેર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત દરિયાઈ રોકાણ માટે એક આદર્શ બંદર છે। શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતમાં લાંબો અને વ્યાપક દરિયા કિનારો અને વિશ્વકક્ષાના બંદરો છે। તેમણે રોકાણકારોને દેશની દરિયાઈ વિકાસ ગાથાનો ભાગ બનવા વિનંતી કરી હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણ ભૂતાનના 4 દિવસના પ્રવાસે નાણાં અને આર્થિક બાબતોના વિભાગના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે। નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત પરસ્પર આદર, વિશ્વાસ અને પ્રાદેશિક પ્રગતિ અને સમૃદ્ધિના સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત ભૂતાન સાથેની ઊંડી ભાગીદારી પર ભાર મૂકે છે। હવામાન વિભાગે આજે બિહાર, છત્તીસગઢ, પૂર્વીય મધ્યપ્રદેશ, પૂર્વીય ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, કોકણ, ગોવા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 2-3 દિવસમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આંદામાન નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે। પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ DOPPWના નવી દિલ્હીના સચિવ શ્રી વી શ્રીનિવાસન કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેગા ઝુંબેશનું 4 નવેમ્બરે ટાગોર હોલ પાલડી ખાતે ઉદઘાટન કરશે। આ શિબિર સાંજે 10-5 વાગ્યા સુધી મફત તબીબી કેમ્પ પણ યોજાશે। કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનો FPO સ્થાપાયા છે। આમાંથી કેટલાક FPOનું ટર્નઓવર 100 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે। આજે નવી દિલ્હીમાં 2 દિવસીય FPO સમાગમ 2025ને સંબોધતા ચૌહાણે જણાવ્યું હતું કે 1100 FPO કરોડપતિ બન્યા છે। તેમણે જણાવ્યું હતું કે આ પહેલથી 52 લાખ ખેડૂતોને ફાયદો થયો છે।
52 લાખ કિસાન FPO સે જુડે અબ જો જુડે હૈ વો ફાયદા મહેસૂસ કર રહે હૈ કે હમ યે ટાર્ગેટ બના સકતે હૈ કે હમ એક આદ સાલ મે કોશિશ કરેં ઓર 2 કરોડ કિસાન કો FPO સે જોડ દે હમ ઓર આપ મિલકે એક યુનિટ હૈ તો કમ સે કમ 50% કા સાલાના કારોબાર 1 કરોડ હો જાય યે હમારા ટાર્ગેટ હોના ચાહિયે ગુણવત્તા પર હમ ધ્યાન દે દેખે ચીજ વહી બિકેગી જિસમે ક્વાલિટી હોગી।
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બી કે દાસે જણાવ્યું હતું કે ભારત એક ઉભરતી શક્તિ છે જેમાં અદ્યતન લશ્કરી ટેકનોલોજીમાં મજબૂત ક્ષમતાઓ છે। આજે બેંગલુરૂમાં એક ઉદ્યોગ ભાગીદાર બેઠક દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે માહિતી આપી હતી કે DRDO મિસાઇલો, રડાર, સેમિકન્ડક્ટર અને ચીપ્સ, માઇક્રોવેવ્સ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ, લેઝરો અને ડ્રોનના ક્ષેત્રોમાં ટેકનોલોજી વિકસાવી રહ્યું છે અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે। ICC મહિલા એક દિવસીય વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 339 રનનો લક્ષ્યાંક આપ્યો છે। નવી મુંબઈના DY પાટી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 338 રન કર્યા હતા। છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે ભારતે 9 ઓવરમાં 1 વિકેટે 55 રન કર્યા છે। આજની મેચની વિજેતા ટીમ રવિવારે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 25 ઈ-બસોને લીલી ઝંડી આપી 1200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે। સાયપ્રસ, યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરારના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે। બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો અને ICC મહિલા એક દિવસીય વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 339 રન લક્ષ્યાંક આપ્યો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।